તારીખ 13/11/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કીડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 49.
કમાગ્રહ, મિથ્યાગ્રહ, પૂર્વગ્રહિત મિથ્યાગ્રહ અને કદાગ્રહ આદિ દોષો મંદ પડી જાય અથવા છૂટી જાય કે જેને કારણે એને ઉપદેશનું પરિણમન થવું સહજ થાય, સરળ થાય. ઉપરાંત સેવા મુમુક્ષુના પરિચયમાં આવનાર બીજા જીવોને તેની સરળતા જોઈને અવરવાદ કરવાનો પ્રસંગ ન આવે. જો કદાગ્રહ અને મિથ્યાગ્રહમાં મુમુક્ષુ વર્તતો હોય તો જે સત્પુરુષના સમાગમમાં તે રહ્યો છે તે સત્પુરુષનો બીજા જીવોને અવર્ણવાદ બોલવાનો પ્રસંગ આવે છે. એથી એમ થયું કે સત્પુરુષના સમાગમમાં આવનાર જીવને એ વિષયનું એ વાતનું લક્ષ્ય હોવું ઘટે છે. તો મારા અનુચિત પરિણામોથી કે અનુચિત પ્રવૃત્તિથી જેના સમાગમમાં હું રહું છું એવા સત્પુરુષની કિંમત લોકોની નજરમાં ઘટશે અને તેથી કરીને તે સત્પુરુષનો અવર્ણવાદ બોલવાનો પ્રસંગ આવશે. એ પણ એને લક્ષ્યમાં હોવું જોઈએ અને મુખ્યપણે એને પોતાનું અહિત થાય છે એ વાત એને લક્ષ્યમાં હોવી જોઈએ. એ વાત એટલા માટે લીધી છે કે ઉલટાનું તેના પરિચયમાં આવનાર બીજા જીવને એમ થાય કે ખરેખર આ જીવને કોઈ મહાપુરુષ મળ્યા છે અને તેથી જ તે અત્યંત સરળતાથી વર્તી શકે છે. લૌકિકમાં કોઈના કારણે કોઈને નુકસાન થાય છે અને કોઈના કારણે કોઈને લાભ થાય છે એવો મિથ્યા આગ્રહ પ્રવર્તે છે. મુમુક્ષુ પોતાને નુકસાન થાય ત્યારે કદી એમ ન પ્રવર્તે, સરળતાથી એમ કહે કે મારા પૂર્વક કરેલા કર્મનો ઉદય છે અને એ કોઈ એવા પાપ કર્મનો ઉદય છે, નક્કી આ જીવે કોઈ એવા પાપ કર્મ કરેલા છે કે જેને લઈને આ પ્રસંગ ઉપસ્થિત છે, એમાં કોઈનું કારણ નથી, કોઈનો બીજાનો દોષ નથી. જગતમાં તો કારણ શોધવા બેસે છે, આના કારણે થયું, પેલાના કારણે થયું, પેલાના કારણે થયું, શું કારણ છે. જ્યારે જેનો મિથ્યા આગ્રહ છૂટે છે એ મુમુક્ષુ એવી રીતે કોઈના ઉપર દોષારોપણ કરતો નથી ત્યારે બીજા જીવોને આશ્ચર્ય થાય છે. આવી રીતે આ વિચારી શકે છે, જગતથી દુનિયાથી કોઈ જુદી રીતે વિચારે છે તો નક્કી આનું કારણ એનું સત્સમાગમ લાગે છે, નહીંતર આવું બની શકે નહીં. એટલે એને એમ થાય બીજા જીવોને કે ખરેખર આ જીવને કોઈ મહાપુરુષ મળ્યા છે અને તેથી જ તે અત્યંત સરળતાથી વર્તી શકે છે. એની સરળતા એવી છે કે બીજાને ચોંટ મારે છે, બીજાને છાપ પાડી દે છે કે આવી રીતે સામાન્ય રીતે જગતમાં સરળતાથી જીવો વર્તતા નથી. હા, એમાં પણ લૌકિક આચરણમાં અથવા કોઈ જીવો એવા હોય કે સંપ્રદાય બુદ્ધિને લઈને દ્વેષ કરતા હોય તો પણ પ્રસંગ પડે ત્યારે તેની સાથે સજ્જનતા ભર્યો, સરળતા ભર્યો વ્યવહાર રાખે. એને દુશ્મનની નજરે જોઈને એની સાથે અનુચિત વ્યવહાર, અશિષ્ટ વ્યવહાર ન કરે. એ રીતે મેળો થાય, પ્રસંગ થાય તો એને તકલીફ ન પડે એમ જોવે. ધાર્મિક પ્રસંગ એવા છે અથવા ભલે કુતૂહલ બુદ્ધિથી અથવા કોઈ બીજા આશય છે અહીંયા આવ્યા છે, છતાં પણ પોતે સરળતાથી એને અનુકૂળ વર્તે. આપણાથી વિરુદ્ધ ચાલે છે માટે એને પ્રતિકૂળતા આપો, એને અહીંથી રવાના કરાવી દો, અહીંયા ન રહે એવી વ્યવસ્થા રાખો. એવું ન કરે, એનો વ્યવહાર સરળતાનો હોય તો ઠીક છે. અહીંયા આવ્યા છે અને કોઈ સારી વાત લઈ જાય ને કોઈ એના જીવનમાં પલટો ખાય તો સારી વાત છે. અથવા એને એમ થાય કે જેને આપણે વિરોધને ખાતર પ્રતિકૂળતા આપીએ છીએ, જેના માટે આપણે ખરાબ પ્રચાર કરીએ છીએ, ખરાબ વાત કરીએ છીએ, ઉલટાના એ તો આપણી સાથે સજ્જનતા ભર્યો વ્યવહાર રાખે છે. આ કોઈ લૌકિક પ્રકાર છે, જુદો પ્રકાર છે. અને એનું કારણ કોઈ વિચક્ષણ હોય તો એને સમજાય છે કે નક્કી એના જેના પરિચયમાં છે એવા કોઈ મહાપુરુષને લીધે સામાન્ય વર્તનથી આનું વર્તન જુદું પડે છે. એ રીતે તેને જુદી અસર થાય, તેથી બીજાને પણ તે મહાપુરુષના સમાગમનું આશ્ચર્ય સમેત આકર્ષણ ઊભું થવાનું નિયત બને. આશ્ચર્ય પણ થાય અને આકર્ષણ પણ થાય કે ઉપદેશને આવી અસર હોય તો એ મહાપુરુષનો ઉપદેશ પરીક્ષા દ્રષ્ટિએ પણ સાંભળવો જોઈએ એવું કંઈક એને સાંભળવાનું આકર્ષણ થાય, આશ્ચર્ય થાય, એવી નિમિત્ત બને. એવું મુમુક્ષુનું વર્તન અને વલણ હોવું જોઈએ. શ્રીમદજીના કાળમાં એવો પ્રસંગ બનેલો કે કેટલાક મુમુક્ષુઓને સંપ્રદાયના બીજા ધાર્મિક સંપ્રદાયના બીજા સભ્યો પરેશાન કરે, હેરાન કરે, શ્રીમદજી માટે ગમે એમ બોલે, કેમ કે સામાન્ય રીતે એ સજ્જનતાનો પ્રકાર છે, અસજ્જનતાનો એવો પ્રકાર છે કે જેની શ્રદ્ધા હોય એની નિંદા કરો એટલે એનું મન દુભાશે. એ રીતે એને દુભો, તમે માનો છો રાયચંદભાઈ તો આવા છે તેવા છે, એવા પ્રસંગો ઉપસ્થિત થતા કોઈ મુમુક્ષુએ એમને માર્ગદર્શન માંગ્યું છે એની પાસે કે આવો આવો પ્રકાર બને છે, અમને દુઃખ થાય છે, અમને કઈ કહે એવું દુઃખ થતું નથી, પણ આપના વિષયમાં કઈ પણ એવું અનુચિત વચન વ્યવહાર કરે છે એટલે અમને વધારે દુઃખ થાય છે, તો અમારે શું કરવું, કેવી રીતે એ લોકોની સાથે અમારે વર્તવું, માર્ગદર્શન માંગ્યું છે. ત્યાં એમણે એવું માર્ગદર્શન આપ્યું કે તેઓ ભલે ગમે તે પ્રકારે પ્રવર્તે પણ તમારે અશાંત થવું નહીં, તમારે સંતુલા ગુમાવવી નહીં, તમારે શાંતિ ગુમાવવી. કદાચ વાતચીતનો પ્રસંગ આવે તો એટલું કહું કે તમે પણ ધર્મ બુદ્ધિથી કઈ ધાર્મિક પ્રવૃત્તિ કરો છો, એવા ધાર્મિક ક્ષેત્રના માણસ છો, ધાર્મિક ધાર્મિક ક્ષેત્રની વ્યક્તિ છો, એટલે તમે પણ કઈ ધર્મ કરવા આવો છો ધાર્મિક ક્ષેત્રમાં, અમે પણ કઈ ધર્મ કરવા માટે ધાર્મિક ક્ષેત્રમાં જઈએ છીએ, અમે તમે ધર્મ કરવા નીકળ્યા છીએ. આવા શબ્દો છે, અમે તમે જે ધર્મ કરવા નીકળ્યા છીએ ત્યાં આ તમે જે રીતે વર્તો છો તે તમને યોગ્ય લાગે છે? એટલું પૂછું. આથી વધારે એને સમજેડવાની, અને તમારે એવું વર્તન રાખવું, એવું વલણ દાખવવું, દર્શાવવું કે આગળ જતા એને પસ્તાવાનો વારો આવે, કે આપણે અનુચિત વર્તન કર્યું છે, આપણી ભૂલ થઈ છે, આપણે આવું કરવું જોઈતું નહોતું. એના વર્તનમાંથી એને પીછેહઠ કરવાનો પ્રસંગ આવે એવી રીતે તમારે વલણ રાખવું. અને તમારી સરળતા અને શાંતિ જોઈને ઉલટું એમ થાય કે નથી આને કોઈ મહાપુરુષ મળ્યા લાગે છે, નીકર તો તકરાર કરે, તકરાર વધારે, પણ આ એમ કરતા નથી આને કોઈ મહાપુરુષ મળ્યા લાગે છે, એવું વર્તન તમે રાખજો. એવી એક વાત એમણે દીધી છે, એનો થોડોક અહીંયા ભાવ આ જગ્યાએ વિતાવ્યો છે. એને સમજાવવાનો પ્રયત્ન કરે કે આમ કરવાથી તમને ઘણું નુકસાન છે, તમને તો ધર્મ કરવા માટે નીકળ્યા છો ને આખરમાં, તો આથી તો કઈ ધર્મ થવાનો નથી, ત્યારે તમને ઘણું નુકસાન થશે. આ નુકસાન તમે સમજો તો સારી વાત છે, ન સમજો તો અમારો કોઈ ઉપાય નથી. એને સમજાવવાનો પ્રયત્ન કરે ન છતાં ન સમજે, અથવા જાણી બુજીને કરે, તો પછી એને તો કોઈ ઉપાય પોતે જોતા નથી. પણ એને એમ લાગે કે નથી, કંઈક આ લોકો બીજાથી જુદા છે, સામાન્ય રીતે બીજાથી જુદા છે, એવું એને સમજાવવું જોઈએ. પોતાના દુષ્ણ મુખ્યપણો કરતા હોય તો પછી કસાયની તીવ્રતાનો પ્રકાર છે, દોષ તો પોતાનો છે જ, એમાં દોષની મુખ્યતા સમજાય કે આ ઠીક નથી એમ મુખ્યપણો આવે તો દોષ નબળો પડી જાય. એ વિદ્વાનો આપણે વિમુખ શું હોય છે? અચ્છા, તો એ તો અવર્ણવાદ બરોબર બરાબર નથી, શાસ્ત્ર નો અભિનય થાય છે. આમ તો શું છે કે જેટલા કઈ ગુરુદેવને સ્વીકારે છે બધામાં કઈ મુમુક્ષુતા આવી ગઈ છે એટલે ભૂલ તો કરે છે. જયારે મુમુક્ષુનો સમુદાય બહોળો થાય છે, સંખ્યા વિશેષ થાય છે, ત્યારે જેને પાત્રતા કહીએ, સારી ક્વોલિટી, મુમુક્ષુતાની યોગ્યતા કહીએ, એવા ચીજો બહુ ઓછા મળે, એવી પરિસ્થિતિ સંભવિત છે. એટલે એમાં તો સત્પુરુષ પ્રત્યે બીજાને દૂર થવાનું જ કારણ બને. એને પોતાને તો શાસ્ત્રના વિનયનો દોષ છે, પણ એ પણ ભૂલી જાય છે કે આને કારણે બીજા જીવોને પણ દૂર થવાનું કારણ થશે સત્પુરુષથી. શ્રીમદ રાજચંદ્રજીએ સત્ય જ કહ્યું છે કે જીવને સ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી, અથવા જન્મ મરણથી છૂટવામાં આત્મજ્ઞાન થયા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ એક જ ઉપાય છે કે સ્વરૂપને જાણે અથવા સ્વરૂપનું જ્ઞાન કરે, આત્મજ્ઞાન કરે. આ સિવાય જન્મ મરણથી જ મુક્ત થવાનો કોઈ ઉપાય નથી. પણ જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી, ત્યાં સુધી મૂંઝવણ કરેલી મિથ્યાત્વ સહિતની દશામાં મૂંઝવણ થાય થાય ને થાય અને એને સમાધાન આવે નહીં, સમાધિ થાય નહીં, એનું કારણ એને આત્મજ્ઞાન થયું નથી. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી સમાધાન થાય નહીં. કેમ કે જ્ઞાન સ્વભાવની સમીપ જાય છે ત્યારે સર્વાંગ સમાધાન સ્વરૂપ જે આત્મતત્વ છે ત્યાંથી એને સમાધાન મળે છે. અને એ સિવાય સમાધાન નહીં થવાનું કારણ એ છે કે રાગ અને રાગના વિષય પ્રત્યેનું એકત્વ એવું છે કે એ એકત્વને લઈને એને મૂંઝવણ થાય થાય ને થાય, ન થાય એવું બને નહીં. ચાહે તો એ રાગનો વિષય અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય પણ એને એ મૂંઝવણ ઉત્પન્ન કરનારી ચીજ છે, એનું અવલંબન છે, એનું એકત્વ છે, એમાં બીજું કાંઈ બની શકે એવું નથી. અને જે નિષ્ફળ તત્વ છે, અવધસ્પષ્ટ તત્વ છે, જે નિરપેક્ષ તત્વ છે, એનો જે સ્વભાવ છે એની સમીપ જ્યાં જ્ઞાન જાય છે કે હું આવો છું એમ પોતાને જોવે છે ત્યાં એ કોઈ પરની સાથે નિસ્બત રહેતી નથી, બધાથી છૂટો જોવે છે, ભિન્ન જોવે છે. એને અસમાધાન કે મૂંઝવણ થવાનું કારણ નથી રહેતું. જે પરને કારણે એને અસમાધાનને મૂંઝવણ થતું હતું એ થવાનું કારણ બનતું નથી. ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી તે જાણવા માટે, તે જાણવા માટે એટલે આત્મ સ્વરૂપને જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય જે મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. આત્મજ્ઞાન થવાની પૂર્વ ભૂમિકા મુમુક્ષુતાની છે અને પૂર્વ ભૂમિકામાં એને જ્ઞાનીની ઓળખાણ થાય તો એને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. આત્મજ્ઞાન સંપ્રાપ્ત છે એવા જ્ઞાનીની ઓળખાણ થાય તો એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય જ થાય, મીઠા એવું ન બને. અથવા યથાયોગ્ય મુમુક્ષુતા પાત્રતા આવે તો પણ એને આત્મજ્ઞાન થવાની ત્યાં ભૂમિકા તૈયાર થઈ જાય છે. જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે. જ્ઞાની થાય છે એટલે ક્રમે કરીને જ્ઞાની થાય છે, આગળ જતા જ્ઞાની થાય છે, ત્યારે જ્ઞાની થાય છે એમની. જ્ઞાનીને ઓળખે એટલે એ જ વખતે એને આત્મજ્ઞાન થાય એવું નથી, પણ આગળ જતા એને નજીકના ભવિષ્યમાં આત્મજ્ઞાન થાય છે. એ પત્રાંક 387માંથી ફકરો લીધો છે. વળી પત્રાંક 76માં તેઓ ફરમાવે છે કે બીજું કઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને, શોધીને એટલે અહીંયા ઓળખી નથી, તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દેવી વર્તે જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જઈ, તેવી વાત કરે છે. પોતાની જૂની જાતની શૈલી છે આ વિષયને પ્રસ્તુત કરવાની. હવે અનુભવ સિદ્ધ ગેરંટી એટલે અનુભવ સિદ્ધ વાત, અનુભવ સિદ્ધ વાત કરીશું. અનુભવની કલમ ચાલી છે, અનુભવમાં બોલી બોલીને લખેલી વાત છે. અંદરથી કલ્પના કરીને કોઈ વાત લખી દીધી છે, અનુમાન કરીને લખી દીધી છે, એવી કોઈ વાત નથી. કુદરતી શું છે કે એમને જાતિ સ્મરણ જ્ઞાન હતું, પોતે અનેક ભાવોની અંદર ક્યાં ક્યાં કેવી રીતે આથડ્યો છે, કેવી કેવી ભૂલો કરી છે, સત્પુરુષને વિશે સત્પુરુષ પણ માન્યું છે, કેવા ધર્મના નામે મિથ્યા આગ્રહ અને કદાગ્રહ સેવ્યા છે, કેવા દેવગુરુ શાસ્ત્રથી વિપરીત અધ્યવસાયો અને વિરાજ્ઞાના પરિણામ કર્યા છે, સત્પુરુષ મળ્યા ત્યાં પણ એણે કેવી કેવી રીતે ભૂલો કરી છે, એ બધો ખ્યાલમાં આવ્યા પછી એમના એક ટોટલ માર્યો છે. એકદમ ટૂંકો શોર્ટ થઈ ગયો અને સરળ થઈ ગયો. ખરી વાત એ છે કે આ માર્ગ થોડો દુર્ગમ છે, અનંત કાળ કાઢ્યો છે, એ માર્ગ દુર્ગમ છે એટલે તો અનંત કાળ કાઢ્યો છે. એને એકદમ સુગમ કરવા માટે સહેલામાં સહેલો ઉપાય આ બતાવી દીધો છે. તારી વિવે શાસ્ત્ર સમજવા દેશને ક્યાંક તું ઓળનું ચોર વેતરીશ, કાંઈક તારી કલ્પના કરી બેસીશ, કાંઈક તારા પૂર્વગ્રહ અનુસાર સમજીશ, કાંઈક તું કાંઈક ને કાંઈક ભૂલ કરી બેસીશ, કોણ તને કહેશે કે આ વિપર્યાસ થયો? શાસ્ત્ર તો નહીં કહે. ત્યારે બહુ સહેલો રસ્તો આ છે કે બીજું કાંઈ શોધમાં, એકમાત્ર સત્પુરુષને શોધ. જો તમે કોઈ આત્મજ્ઞાની પુરુષ મળી જાય, જો તને શોધ ઉપડે, ઓળખવાની વૃત્તિ ઉપડે, જિજ્ઞાસા ઉપડે, અને જો તું ઓળખી શકે તો તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા, તો એ સંપૂર્ણપણે પૂરી સમર્પણતા કરી નાખ. એની આજ્ઞા એ વર્તવું સિવાય બીજી બધી વાત છોડી દે, ભૂલો નહીં પડે, અને એના સાનિધ્યમાં રહેતા ચરણ કમળનો અર્થ છે ભક્તિભાવે સાનિધ્યમાં રહેતા તને જરૂર અંતરનો માર્ગ એ કહે છે, એ તને સમજાશે. કહે તો છે પણ બધાને નથી સમજાતું. એનું કારણ આ છે કે એની ઓળખાણ થઈ નથી, ને ઓળખાણ પૂર્વકની સમર્પણતા એને આવી નથી. આ તો દરેક સમયમાં દરેક કાળે આ વાત જરા દુર્ગમ છે, દુર્લભ છે, પણ અશક્ય નથી. એટલે બહુ શરૂઆતમાં એ વાતનો આ સમય માટેનો થોડોક ચિતાર લીધો છે, એ આ પુસ્તકની શરૂઆતમાં જે વાત લીધી છે, એકદમ શરૂઆતમાં એ વાત કરી છે કે એક તો અત્યારે આયુષ્યનું પ્રમાણ અલ્પ છે, બીજું અલ્પ આયુષ હોવા છતાં એ અનિશ્ચિત છે, નિશ્ચય નથી કે આટલું તો જીવાય પછી જ મરણ આવે. ત્રીજું કે મોટાભાગના મનુષ્યોને વ્યવહારિક જીવન નિર્વાહ માટે અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવી પડે છે અને તેમાં એને ઘણો સમય આપવો પડે છે, એટલે આયુષ્યનો મોટો ભાગ એમાં વ્યતીત થઈ જાય છે. ઉદય એવા ચિત્ર વિચિત્ર ઊભા થાય છે કે એમાં ને એમાં જીવ ફસાયેલો રહે છે અને એમાંથી રસ્તો કાઢવામાં જ સમયનું નિર્ગમન થઈ જાય છે, આયુષ્યનો મોટો સમય એમાં વ્યતીત થઈ જાય છે. છે નીચે જ આવશે. પહેલાં તો કેટલી કેટલી મુશ્કેલી છે બધી વાત લીધી છે, પછી એનું સોલ્યુશન પણ આપ્યું છે. ઉપર તો લખવાનું પ્રયોજન રહેતું નથી. વળી બળવાન અસત્સંગ છે, બહારની અંદર સત્સંગ બહુ ઓછો મળે એવી પરિસ્થિતિ છે. પાંચ ઇન્દ્રિયોની વિવિધતા વાળા વિશાળ ફેલાવામાં જીવ ઘેરાયેલો છે. અને તે ચારે બાજુ આડોશમાં પાડોશમાં જ્યાં જુઓ ત્યાં પાંચ ઇન્દ્રિયોના વિષયોના વિવિધ પ્રકારો જોવા મળે છે. તદુપરાંત આ જીવે પૂર્વ સન્માર્ગને આરાધન કર્યું નથી, એવી હિનયોગ્ય તાલીમ અહીં આવ્યો છે. અહીંયા પણ હિનયોગ્ય તાલીમ આવ્યો છે, પૂર્વે આરાધન કર્યું નથી. એટલે એનો આત્મહિત સંબંધિત જે પુરુષાર્થ છે એ ઉત્પન્ન થવામાં તકલીફ થાય અથવા અઘરો પડે એવો સામાન્ય પ્રકાર જોવામાં આવે છે. ટૂંકમાં આ કાળને વિશે પૂર્વે કદી નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો એવો સન્માર્ગ જીવને પ્રાપ્ત થવો દુષ્કર છે તેમ સ્વાભાવિકપણે જણાય છે. સામાન્ય પરિસ્થિતિ આ છે, તેમ છતાં પણ હવે એ વાત એવી છે, જો કોઈ મુમુક્ષુ જીવને આ બધી પરિસ્થિતિ છે એનો ખ્યાલ છે અને આ બધી પરિસ્થિતિની વચ્ચે પણ કોઈ મુમુક્ષુ જીવને માર્ગ પ્રાપ્તિનો એકમાત્ર લક્ષ્ય હોય કે મારે જન્મ મરણથી છૂટવાનો મોક્ષનો માર્ગ છે, એક લક્ષ્ય એને જ મેળવવો છે, એ જ જોઈએ, એનું જ માત્ર મને લક્ષ્ય છે, બીજું કાંઈ વચ્ચે ન જોઈએ, ઉદય ગમે તેવા હોય એ તો પૂર્વકર્મનું સાર છે અને પૂર્વકર્મ અનુસાર એનો નિવેડો આવશે. મારા પ્રયત્ન અનુસાર નહીં નથી રહેવાતું, એમાં ઉદયનો ફેરફાર નથી કરવો, મારા પરિણામની દવા કરવા ખાતર જુદી વાત છે. રોગની દવા નથી કરવી, પરિણામની દવા કરવી છે, એટલા ખાતર પરિણામ જાય જુદી વિષય છે, ખેત સહિત. પણ એકમાત્ર લક્ષ્ય જો માર્ગ પ્રાપ્તિનો હોય તો માર્ગ પ્રાપ્તિ અવશ્ય થવી સંભવે છે, થાય જ ન થાય એ વાત નથી. લક્ષ્ય હોય તો, લક્ષ્ય ન હોય તો કોઈ કાળે ન થાય. ભલે બહારમાં કુંડની અનુકૂળતા હોય, બધી સગવડતા હોય, કોઈ ઉપાધિવાળું જીવન ન હોય, જૈન કુળ હોય, દેવગુરુ શાસ્ત્ર હોય, સત્પુરુષનો સમાગમ હોય, બધું હોય, પણ જો પોતાના માર્ગ પ્રાપ્તિનો લક્ષ્ય ન હોય તો એક રેવેગણિત થઈ પડશે, એનાથી કાંઈ લાભ થવાનો પ્રશ્ન રહેતો નથી. પણ જો માર્ગ પ્રાપ્તિનો લક્ષ્ય હોય તો તે માર્ગ પ્રાપ્તિ અવશ્ય થાય. તેથી સમ્યક દર્શન આદિ મોક્ષ માર્ગને પામનાર જીવ મુમુક્ષુ એની યોગ્યતા કેવા પ્રકારની હોય એનો અહીંયા પહેલા પ્રકરણની અંદર વિચાર કરવામાં આવ્યો છે. તો પહેલું પ્રકરણ મોક્ષાર્થી યોગ્યતાના વિષયમાં છે, તો ત્યાંથી એ રીતે શરૂઆત કરીએ છે. અહીંયા એમ કહે છે કે બીજી આટી ઘૂંટીમાં ક્યાંય ફસાઈ જાય કે સલવાઈ જાય એવું ન બને એના માટે બહુ સહેલો આવ થાય છે. એક તો સત્પુરુષ મળવા મુશ્કેલ છે, પણ કદાચ જો તને શોધતા મળે અથવા ઓળખાણ થાય તો તને ભક્તિથી સમર્પણતા આવે, અર્પણતા આવે તો કોઈ છૂટી જઈશ, એમાં કોઈ અમને તો શંકા દેખાતી નથી. એટલી બધી એની શંકવાદ દેખાય છે કે આમ થવા છતાં મોક્ષ ન થાય, અમે તારો મોક્ષ કરી નાખશું, પણ એ વાત બને એવું નથી. પછી પણ એ મોક્ષ ન મળે એ વાત બનવાની નથી, નક્કી વાત છે. બરાબર, પોતાને વિશે વાત નથી કરી, કેમ કે એમાં જીવો કોઈ અનર્થ કાઢે, પણ પૂજ્ય બહેનશ્રી માટે જયારે એમને વિકલ્પ આવ્યો છે મોક્ષ કઈ કહેવાનો, તો આ વાત એમને કરી છે, તમે અવતારમાં એ વાત લીધેલી છે કે સ્પષ્ટ એમનું નિર્દેશન છે, એમ કહો, આજ્ઞા છે એમ કહો, કે વર્તમાન કાળની પરિસ્થિતિ જોતા જો અહીંયા વિતરાઈને રહેશે એનો બેડો પાર થઈ જશે. વિતરાઈને રહેવું એમ કહો કે જ્ઞાનીના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈને રહેવું એમ કહો. ભાષા જુદી જુદી છે, વાત એકની છે, એ વાત કરી છે. તો અભિપ્રાય તો એક જ નીકળવાનો છે, બે અભિપ્રાય નીકળવાના છે. જ્ઞાની થવા માટે સુલભ ઉપાય બતાવ્યો છે, સહેલો કહો અથવા સુલભ કહો, સહેલાઈથી પ્રાપ્ત થાય એવો કહો. લાભ એટલે પ્રાપ્ત થવો, શું એટલે સહેલાય છે. સુલભની ઉપાય બતાવ્યો છે કે જ્ઞાનીને ઓળખીને તેમના સત્સમાગમમાં પૂરી અર્પણતા અને બહુમાનથી વર્તતા અવશ્ય જ્ઞાન પ્રાપ્તિ થશે, કે જે જ્ઞાન પ્રાપ્તિ મોક્ષનું અનન્ય કારણ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે અને એ આત્મજ્ઞાન મોક્ષમાર્ગ સ્વરૂપ છે, એથી એના એ મોક્ષનું અનન્ય કારણ છે. અનન્ય કારણ એટલે શું કે બીજું કોઈ કારણ મોક્ષનું નથી. આત્મજ્ઞાન એક જ મોક્ષનું કારણ છે અને એ સિવાય જન્મ મરણ મટવાનું કોઈ કારણ નથી. એક આત્મજ્ઞાન સિવાય જન્મ મરણની નિવૃત્તિ બીજી કોઈ રીતે થવી સંભવતી નથી, શક્ય નથી. આ ત્રણેય કાળે અસંવાદ સિદ્ધાંત સિદ્ધ વિષય છે, તેથી તેને મોક્ષનું અનન્ય કારણ કહ્યું છે. અતિ સુંદર મૌલિક શૈલીમાં શૈલી એવી છે, મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ લીધો, એમની મૌલિક પદ્ધતિ છે. અતિ સુંદર મૌલિક શૈલીમાં ઉપરના વચને શ્રીમદજીએ પ્રકાશિત છે એમના પત્રોની અંદર. આ વાત એમને વારંવાર આ વિષય ઉપર બહુ વજન આપ્યું છે. શ્રીમદજીના રચનામતનો જે ગ્રંથ છે એમાં એમના પત્રો છે, અને પત્રો તો કઈ પુસ્તક લખવા માટે લખેલા નહીં, પણ સ્વાભાવિકપણે લખેલા મુમુક્ષુઓના હિતને અર્થે. તો એ વાત પર અનેક મુમુક્ષુઓના, લગભગ બધા જ મુમુક્ષુઓના પત્રોમાં આવી છે કે સત્પુરુષ પ્રત્યે ઓળખાણ થઈને ભક્તિ થવી જોઈએ, એ વાત એમને ઠામ ઠામ પત્રોમાં કરી છે. સામાન્ય રીતે આવી વાત કરનાર સત્પુરુષને એક ઉપાધિ ઉભી થાય છે, એટલે આવી વાત સત્પુરુષો કરતા નથી, પણ છતાં એમને આવશ્યકતા દેખાય એટલે એને ગૌણ કરીને, એ ઉપાધિને ગૌણ કરીને પણ એમને આ વાત કરી. એ ઉપાધિ એ છે કે જે સત્પુરુષની પ્રત્યે ભક્તિનો ઉપદેશ કરે, એ પ્રેરણા આપે, તે માર્ગદર્શન આપે, તો પોતે સત્પુરુષ હોવાથી બીજાઓ એમના પ્રત્યે વિશેષ ભક્તિ દાખવે દર્શાવે, એ એમને માટે એક ઉપાધિ છે. શું એમને માટે શું છે? એમને કોઈની ભક્તિ જોઈએ છે માટે કહેતા નથી, એ તો કહે છે સામાના હિતને માટે, પણ એમાં થોડી તકલીફ પોતાની ઊભી થાય છે કે બીજા જેઓ વિશેષ ભક્તિ કરતા થાય છે પોતાના પ્રત્યે, અને એક નવી ઉપાધિ પોતે ઊભી કરે છે એવું એમને લાગ્યા કરે છે. એ વાત પણ એમણે એક જગ્યાએ પ્રદર્શિત કરી છે કે આ વાત વારંવાર કહેતા તમે અમારા પ્રત્યે આ રીતે વર્તન અને વલણ રાખો છો, એ વાત અમારા માટે ઉપાધિરૂપ છે. અને આ તો બહુ સાંકડી પરિસ્થિતિ છે કે આ વાત કહેવી પણ જરૂરી છે, અને છતાં આ વ્યાખ્યાન કરવી અમને અનુકૂળ પણ નથી. એમ બે બાજુની પરસ્પર વિરુદ્ધ પરિસ્થિતિ અમારા માટે ઊભી થાય છે એ વાત પણ એક જગ્યાએ અમને કહી દીધી છે. ઉપરના સરળ વિસ્તારનો તાત્પર્ય એ છે કે વિદ્યમાન જ્ઞાનીનો યોગ આત્માર્થી જીવ માટે જેની કોઈ પ્રકારે મૂલ્ય ન થઈ શકે તેટલો ઉપકારી પ્રસંગ છે. શું છે કે એનું મૂલ્ય થવા માટે જગતની અંદર કોઈ એવી ચીજ નથી કે જેના દ્વારા એનું મૂલ્ય કરી શકાય. કોઈ રૂપિયાના પાયમાં કે હીરામાં કે કોઈ જવેરાતમાં કે કોઈ ચીજમાં એનું મૂલ્ય થતું નથી. જેમ કે પ્રસંગ ચાલ્યો હતો પ્રથમમાં પ્રથમ બેન્સને હીરેથી હીરાથી વધારવાની પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે બેન્સને પસંદ કરીને આ ઉપાધિ ક્યાં અમને આવી, નવી આ નવી ઉપાધિ ક્યાં ચાલુ થઈ બને, અનુગમો વ્યક્ત કર્યો તો ગુરુદેવ એમ કહ્યું કે આ કઈ હીરાથી તો કઈ પૂરું પડે એવું નથી. શું હીરા મૂલ્યવાન છે જગતમાં, પૈસા કરતા સોના કરતા હીરાનું મૂલ્ય વધારે છે. તો ભક્તિ કરે એટલે હીરાથી ભક્તિ છે કઈ એને એની બરાબરી થઈ કઈ કે નહીં. એટલે એમ કહ્યું કે અમારા હિસાબે તો જેટલું કરે તેટલું ઓછું છે, મુમુક્ષુ જેટલું કરે તેટલું ઓછું છે. કેમ કે એનું મૂલ્ય થતું નથી કે આ હીરાથી વધારવા માટે કઈ ભક્તિ ન વધારે તો ભક્તિ નહીં. એવું કોઈ એમાં એની એવી રીતે કોઈ એની ટર્મિનોલોજી નથી કે ભાઈ આ ટર્મની અંદર એને ભક્તિને વર્ણવી શકાય. જો કોઈ મુમુક્ષુ આત્માર્થી જીવને એક આત્માના હિતનું જેનું લક્ષ્ય છે, મોક્ષ માર્ગની પ્રાપ્તિનું જેનું લક્ષ્ય છે, એવા જીવને જે વિદ્યમાન જ્ઞાનીને યોગ થાય તો તેની કિંમત તેનું મૂલ્ય કોઈ પણ રીતે ન થઈ શકે એવો એ પ્રસંગ છે. અંતરંગ નિષ્ફળતાધારી એવા સત્પુરુષો જગતનો એક વટે માર્ગની માફક આત્મકલ્યાણનો માર્ગ દર્શાવતા જાય છે. શું કરે છે કે આત્મકલ્યાણનો માર્ગ દર્શાવવા માટે જેને કોઈ અપેક્ષા નથી અથવા સ્પૃહા નથી એવું જેનું અંતરંગ છે. અંતરંગ એટલા માટે લેવું પડે છે અહીંયા કે બહારમાં એવું પ્રદર્શન પણ કરતા નથી કે અમે તો નિષ્ફળ છીએ, અમારે કાંઈ ન જોઈએ, અમારે કાંઈ ન જોઈએ, અમારે કાંઈ ન જોઈએ, એવું આડંબર પણ નથી. એ અંતરંગથી નિષ્ફળ છે, એનું અંતર એ બોલે છે કે પરિપૂર્ણ એવા આત્મ સ્વરૂપને વિશે કોની સ્પૃહા કરવા યોગ્ય છે, કોની સ્પૃહાની જરૂર છે. પોતે પરિપૂર્ણ પરમાત્મા છે, આ પરમાત્માની કોઈ સ્પૃહા છે? બસ વાત પૂરી થઈ ગઈ. અંતરંગથી નિષ્ફળ છે એવા નિષ્ફળતાના ધારણ કરનારા સત્પુરુષો જે માર્ગે પોતે ચાલે છે એવા આત્મકલ્યાણનો મોક્ષનો માર્ગ છે, એ માર્ગે ચાલતા એક વટે માર્ગ છે. વટે માર્ગ શબ્દ તો તમારે હિન્દીમાં નથી. વટે માર્ગ એટલે માર્ગે મુસાફરીમાં માર્ગે ચાલતા હોય તેને વટે માર્ગ કહેવામાં આવે છે. મુસાફરી કરતા હોય એવા માણસોને વટે માર્ગ કહેવામાં આવે છે. રસ્તે ચાલતા તો કે પોતે રસ્તે ચાલતા જાય છે અને રસ્તો દેખાડતા જાય છે કે અમે આ રસ્તે ચાલીએ છીએ એને વટે માર્ગ કહે છે. માર્ગ વટાવે તેને વટે માર્ગ બતાવે શબ્દ તો સમજો ને, પાર કરે, માર્ગને પાર કરે, પહોંચી જાય આગળ. એવા માર્ગે ચાલનારાને, માર્ગને વટાવનારાને મતે માર્ગ કહેવામાં આવે છે. તો એ પોતે આત્મકલ્યાણના માર્ગે ચાલતા જાય છે અને જે ચાલે છે એ માર્ગ જગતને બતાવતા જાય છે. આ માર્ગ છે ખુલ્લો ખુલ્લો. પછી જેની પાત્રતા હોય છે લે, ન લીએ તો એને કાંઈ સ્પૃહા નથી, લીએ એના પ્રત્યે એને કાંઈ સ્પૃહા નથી. આવા જ્ઞાનીની ઓળખાણ અને પ્રતીતિ યોગ્યતા વાળા મુમુક્ષુ જીવને થાય છે. જેને એવી ઓળખાણની યોગ્યતા હોય છે, ઓળખવાની યોગ્યતા હોય છે, એવું જેનું જ્ઞાન તૈયાર થાય છે, યોગ્ય હોય છે, તેને ઓળખાણ થાય છે, એને પ્રતીતિ આવે છે, વિશ્વાસ આવે છે. તે માટે જો યોગ્ય મુમુક્ષુતા ન હોય તો અનાદિની બાહ્ય દ્રષ્ટિને લીધે જીવને પ્રતીતિ અને ઓળખાણ પડતી નથી. તે માટે મુમુક્ષુતા ન હોય એટલે મોક્ષ પ્રાપ્તિની પરિપૂર્ણ દશાની ભાવના અને ઈચ્છા અભિલાષા ન હોય ત્યારે શું હોય કે અનાદિની જે બાહ્ય દ્રષ્ટિ છે એની એવી બાહ્ય દ્રષ્ટિ હોય, જ્ઞાનીનું અંતરંગ જોવાની દ્રષ્ટિ એની પાસે ન હોય તો તેની બાહ્ય ચેષ્ટા, બાહ્ય ઔપાધિક ભાવો, ઉદયિક ભાવો એને જુએ છે, એ પરિચિત ભાવો છે એના, અને તેથી તેને તેની પ્રતીતિ અને ઓળખાણ પડતી નથી. આ તકલીફ થાય છે. ભગવાનની ઓળખાણ થવામાં એટલી તકલીફ નથી જેટલી તકલીફ જ્ઞાનીની ઓળખાણ થવામાં છે. મુનિની ઓળખાણ થવામાં એટલી તકલીફ નથી જેટલી તકલીફ જ્ઞાનીની ઓળખાણ થવામાં છે. કેમ કે પહેલા તો ગુણસ્થાનમાં આગળ વધેલા મહાત્માઓ છે, મહાપુરુષો છે, કે જેની અંતર્બાહ્ય દશામાં શંકા લાવી શકાય નથી. નિર્ગ્રંથ મુનિ હોય, એમની બહારની શાંતિ ને બહારનો દીદાર એવો હોય છે કે જ્યાં જંગલમાં જંગલી પ્રાણી ઉછરી જાય છે, વાઘ સિંહ સર્પ અજગર દુવે તો એક વખત થંભી જાય, એવી તો શાંતિ તેની બહારની હોય છે. મનોચન કાયાના યુગમાં એટલા શાંત રસના પરમાણુઓ એકઠા થાય છે. ભગવાનની તો વાત જુદી છે. એ તો એવી કોઈ પરમ ઔદારિક સ્થિતિ થઈ જાય છે દેહની, તો એમનું દેહ જ કોઈ ચકચકિત થઈ જાય છે, પછી ગમે તે વર્ણમાં હોય, પણ એ રંગના આખા પરમાણુઓ બદલી જાય છે, પરમ ઔદારિક શરીર થઈ જાય છે. અને અનેક પ્રકારના અતિશય બહારમાં જોવા મળે છે. પહેલો અતિશય એ છે કે આકાશમાં 500 ધનુષ ઊંચે બિરાજમાન હોય છે, જેમાં નીચે કોઈ આલંબન હોતું નથી, નિરાલંબન સ્થિતિ હોય છે. અંતરિક્ષમાં છે, અંતરિક્ષ પાર્શના ત્યાં તો હજી જગ્યાએ ટીચર નીચે પથ્થર, અખંડ પથ્થરમાં એકલો ગોળો છે, બાકીનું બધું નીચેથી કોરેલું છે, અને તો એક સેન્ટર ઓફ ગ્રેવિટી મેળવેલી છે. ભૌતિક વિજ્ઞાનનો એ વિષય છે કે કોઈ પણ પદાર્થને સેન્ટર ઓફ ગ્રેવિટીમાં રાખો તો એ પદાર્થ સ્ટેબલ રહે છે, નહીતર ગમે એવો પદાર્થ અનસ્ટેબલ થઈ જાય. અનસ્ટેબલ એટલે ડોલતો, ડગી જાય છે. જેમ કે આ ભમરડો છે, આર ઉપર રહે છે, તો જ્યારે એ ફરે છે ત્યારે એને સેન્ટર ઓફ ગ્રેવિટી મળે છે. આ તો ફિઝિક્સ જે શીખે છે, જે ભૌતિક વિજ્ઞાનની શરૂઆતમાં આ બધું શીખવવામાં આવે છે. નહીતર એ ભમરડાને આર ઉપર રાખો તો દળી જશે, ભમરડો તો દોરીથી ફેરવે છે, તો ત્યાં એ સેન્ટર ઓફ ગ્રેવિટી જે આર્ટિસ્ટ છે જેની મૂર્તિને કોરી છે એને મેળવી લીધી છે, આ પથ્થરને સેન્ટર ઓફ ગ્રેવિટી અહીંથી પસાર થાય છે. પછી કઈ વાંધો નહીં, પછી ગમે એટલું બાજુનું કાઢી લ્યો, એમાં કઈ આ દડીએ ન જાય, એક બાજુ એનું વજન પણ નથી જાય, નહીં તો ગમે એ બાજુ વજન વધી જાય, એ બાજુ એ બોલાય માન થઈ જાય. એટલે ભગવાનને તો સહેજ્યા, ભગવાન પ્રતિ તો એમાંથી વાત નથી, એક અતિશય જેવો છે. અંતરિક્ષમાં જુએ જેને કાંઈ આલંબન નથી નીચે, સ્વાભાવિક જ છે કે આ કોઈ અસાધારણ વસ્તુ છે, સાધારણ નથી. અને જ્ઞાનીનો દેખાવ સાધારણતાનો છે, એમાંથી અસાધારણતા શોધવી અઘરી છે. અસાધારણતા પ્રસિદ્ધ છે, એની અસાધારણતા શોધવી સહેલી પડે છે. એ જગતની અંદર છે આ રથમાં હીરો શોધવો મુશ્કેલ છે, હીરામાં હીરાની પકડવો સહેલો છે. કેમ કે એની ચમક એ વખતે પ્રસિદ્ધ છે, હીરો ચમકે છે ત્યારે એને હીરા તરીકે જાણવો એટલો અઘરો નથી, જેટલો એનો કાચો પથ્થર માંથી આ હીરાનો પથ્થર છે એમ ઓળખવો, એ વધારે અઘરો વિષય છે. એ તો એ ધંધામાં પડેલા સમજે છે. હવે થોડી એવી બાહ્ય દ્રષ્ટિની ચર્ચા કરી છે. જ્ઞાનીની ઓળખાણ અને પ્રતીતિ માત્ર યોગ્યતા વાળા મુમુક્ષુજીને થાય છે. જો યોગ્ય મુમુક્ષુતા ન હોય તો અનાદિની બાહ્ય દ્રષ્ટિ જીવને હોવાને લીધે જ્ઞાનીની પ્રતીતિ અને ઓળખાણ થતી નથી, અને તેથી તેવા જીવો, બાહ્ય દ્રષ્ટિવાન જીવો ભ્રમથી અજ્ઞાનીની વિદ્વત્તા અને વક્તાપણામાં મોહ પામે છે, અને એ મોહવશ રામોથી અજ્ઞાનીનું અનુસરણ કરે છે, અને એ અનુસરણ કરતા જ્ઞાનીના યોગથી વંચિત રહી જાય છે. આ પરિસ્થિતિ ઊભી થાય છે કે બાહ્ય દ્રષ્ટિ હોવાને લીધે જેને બહારમાં વિદવત્તા દેખાય એમાં એને જ્ઞાની પણ લાગે છે, અથવા તેને એક પ્રકારની બોલવાની વિશિષ્ટતા હોય, વાતાળતા હોય, શૈલી હોય ભાષણ કરવાની, તો એમાં એને જ્ઞાની પણ લાગે છે. હોય છે માત્ર શાસ્ત્રની ધારણા, તો એમાં એને જ્ઞાનીનો મોહ થાય છે, જ્ઞાની હોવાનો મોહ થાય છે, તેથી એને અનુસરી જાય છે, એનું અનુસરણ કરે છે, એ કહે છે એમ કરે છે. અને એ પરિસ્થિતિમાં જે સાચા જ્ઞાની છે એના યોગથી વંચિત થઈ જાય છે, કેમ કે એને એને મોહ ખાવાનો નથી. અજ્ઞાનીને જ્ઞાનીને તો મોહ ખાવાનો નથી, એટલે અજ્ઞાનીને અનુસરનારાઓ જ્ઞાનીથી વંચિત રહી જાય છે. અત્રે સ્પષ્ટ કરવા યોગ્ય છે કે વિદવત્તા અને જ્ઞાન તે એક નથી. શું છે ભૂલ અહીંયા કરે છે જીવો, કે વિદવત્તા અને જ્ઞાન સમજી લઈએ છે, જ્ઞાન અને વિદવત્તા બંને એક નથી. વિદવત્તા જુદી ચીજ છે, આત્મજ્ઞાન કોઈ જુદી ચીજ છે, બંનેની જાત જુદી છે. હા, કોઈ જ્ઞાની વિદ્વાન હોઈ શકે છે, પણ વિદ્વાનો બધા જ્ઞાની હોય છે એવું હોતું નથી. પણ જુદી જુદી વાત છે, કારણ વિદવત્તા હોય છતાં જ્ઞાન ન હોય, એટલે આત્મજ્ઞાન ન હોય એવું બને છે. વિદવત્તા અનેક જીવોમાં હોય છે, પણ જ્ઞાન આત્મજ્ઞાન એ બધામાં આવી જાય છે એવું કાંઈ નથી. એ તો એક અભ્યાસનો વિષય છે, શાસ્ત્રનો અભ્યાસ કરે તો વિદ્વાન થઈ જાય. આપણા તમારા દિગંબરમાં તો પદ્ધતિ છે, શાસ્ત્ર કરે છે ને આચાર્ય કરે છે, ફલાણું સાહિત્ય રત્નને ઘણા ઘણા ઉપાધિઓ પૂછડા લટકાવે છે, તો એ કાંઈ આત્મજ્ઞાન નથી. કાંઈ દેતા જરૂર છે, પણ એ કઈ આત્મજ્ઞાન નથી. સાચી વિદવત્તા એટલે ખરી વિદવત્તા તે છે કે જે આત્માર્થે હોય, જે વિદવત્તા થતા આત્માનું પ્રયોજન સિદ્ધ થતું હોય, તો એ વિદવત્તા સાચી. ખરી વિદવત્તા, સાચી વિદવત્તા કોને કહેવી? કે જેનાથી આત્મહિત થતું હોય તે વિદવત્તા સાચી. બાકી બધું જ્ઞાન એને કામનું છે, એને કામનું નથી. જેનાથી આત્માર્થ સરે અથવા જેનાથી આત્મત્વ સમજાય, વિદવત્તા આત્મા શું હોવું પડતું, કે જેનાથી આત્માનું પ્રયોજન સરે સિદ્ધ થાય, અથવા જેનાથી આત્મત્વ એટલે આત્માનો સ્વભાવ સમજાય, સમજાય એટલે પમાય, સમજાય એટલે માત્ર જ્ઞાનમાં આવે એમ નહીં પણ એનો અનુભવ થાય, એની પ્રાપ્તિ થાય એટલે એનો અનુભવ થાય, સ્વભાવ સમજાય અને સ્વભાવનો અનુભવ થાય, સમાજ સ્વભાવ કમાય, તે જ સાચી વિદવત્તા છે. અને એ સિવાયની વિદવત્તા એ સાચી વિદવત્તા નથી. જ્યાં આત્માર્થ હોય ત્યાં જ્ઞાન પ્રગટ થવું સંભવે છે. હવે આત્મજ્ઞાન કોને પ્રગટ થાય? કે આત્માર્થી હોય એને આત્મજ્ઞાન પ્રગટ થાય છે, વિદ્વાન થઈ જાય એને આત્મજ્ઞાન પ્રગટ થાય છે, પંડિત થઈ જાય એને આત્મજ્ઞાન પ્રગટ થાય છે, એવો કોઈ નિયમ નથી. ભલે વિદવત્તા ન આવે, પંડિતાય ન આવે, પણ આત્માર્થી પણ આવે તો એને આત્મજ્ઞાન થઈ જશે. ભલે એ વિદ્વાન નહીં થાય પણ જ્ઞાની થઈ જશે. જ્યાં આત્માર્થ હોય ત્યાં જ્ઞાન પ્રગટ થવું સંભવે છે, વિદવત્તા હોય કે વિદવત્તા ન હોય. આ પ્રકારે પરમાર્થ માર્ગમાં તો આત્મજ્ઞાનની કિંમત છે, પરમાર્થ માર્ગમાં કોઈ વિદવત્તાની કિંમત નથી, પંડિતાઈની કિંમત નથી, એમાં આત્મજ્ઞાનની કિંમત છે, વિદવત્તાની કિંમત નથી. વળી વિદવત્તા કે વિદવત્તા અંગેની પ્રતિષ્ઠાથી જીવ કઈ સંસારને કરી શકતો નથી. માનો કે વિદવત્તા મળી ગઈ શાસ્ત્ર ભણતા ભણતા, પણ એ વિદ્વાન છે એવી પ્રતિષ્ઠા પણ મળવી સહેલી છે, કેમ કે પછી બીજા બહુ ઓછા જીવો વિદ્વાન હોય છે સમાજની અંદર, પણ ધાર્મિક સંપ્રદાયમાં વિદ્વાનો ઓછા હોય છે, જ્ઞાનીઓ ઓછી ઓછા હોય છે, પણ એ તો ઓળખાણથી ખબર પડે. પણ વિદ્વાન જે કોઈ થાય છે એની સંખ્યા પણ અલ્પ માત્રામાં છે. તેથી કોઈ વિદ્વાન હોય તો એને વિદ્વાન વિદવત્તા અંગેની પ્રતિષ્ઠા સહેજ ઊભી થાય છે, પરંતુ એ વિદવત્તા કે વિદવત્તા અંગેની પ્રતિષ્ઠાથી જીવ સંસારને કરી શકતો નથી. જ્યારે જીવ જ્ઞાનથી તો સમસ્ત સંસારને કરી જાય છે, જો આત્મજ્ઞાન એને પ્રાપ્ત થયું તો આખો સ્વયંભૂરમણ સમુદ્ર કરી ગયો. વિદવત્તાથી તો કઈ સંસાર કરાતો નથી. એટલે કે એમ કહ્યું કે પંડિતોનો સંસાર શાસ્ત્ર છે. શું કહ્યું? ટોડેલ મજી આ વાત. પંડિતોનો વેપાર ધંધો કે કારખાના ન હોય, બનવા જેવું છે, કેમ કે એ તો આ શાસ્ત્રોમાં પડ્યા છે. તો એને સંસારનું શું કારણ? કે એનો સંસાર છે, શાસ્ત્ર છે, એનો સંસાર. કેમ કે એની એના પરિણામ સ્વભાવથી શરીરને ક્યાં જાય છે? શાસ્ત્રમાં. એનો સંસાર એ શાસ્ત્ર છે. જેમ જગતના જીવોને એના સ્વભાવમાંથી શરીરને પરિણામ બહારના ઉદયમાં જાય છે, વેપાર ધંધો નોકરી કારખાના, આના શાસ્ત્રમાં જાય છે. બે સરખા, એક અશુભ ઉપયોગનો વેપાર કરે છે, એક શુભ ઉપયોગનો વેપાર કરે છે. બંને દુકાન ખોલીને બેઠા છે, બંને દુકાનદારી કરે છે, ધંધાદારી કરે છે. એક અશુભનો વેપાર કરે છે, એક શુભનો વેપાર કરે છે. એનાથી બંનેને સંસારની પ્રાપ્તિ છે, મોક્ષની પ્રાપ્તિ કોઈને થતી નથી. એટલે તો અષ્ટપાવરમાં દ્રવિલિંગી મુનિને અસંયમી કયા છે. બહારમાં સંયમ ધારણ કર્યો છે, રાજપાટ રાણીઓને છોડીને દીક્ષા લીધી છે, બહારમાં સંપૂર્ણ સંયમ જેને સકળ સંયમ કહીએ એવી દીક્ષા ધારણ કરી છે. લગ્ન દિગંબર થી જંગલમાં વસે 28 મૂળગુણ પાડન પંચ મહાવ્રત બરાબર નિરતિકાર સંયમી છે કે નહીં સંયમ નથી એમ કહી દીધું. અષ્ટપાવીમાં અને ગાથા લીધી કે અસંયમ ને વંદે હિ અસંયતિને નમસ્કાર કરવાની. હવે વિદ્યા ને ન સમજાય એટલે કે ચોથા ગુણસ્થાન વાળા અસંયમી છે માટે એને નમસ્કાર ન કરવા ગડબડેલી કરી ત્યાં પ્રકરણ દ્રવ્ય મેળવું ચાલ્યું છે. એને અસંયમી કહ્યા છે ને આ બહારમાં અસંયમ છે, લેશ ને સંયમ પર સુરનાથ જગે લેશ સંયમ નથી બહારમાં, અંદરમાં એને સંયમી મેળવીને દેવોના ઇન્દ્ર સૂર્યનાથ કે ઇન્દ્ર દેવોના ઇન્દ્ર એને પૂજે છે, એની પૂજા કરે છે, નમસ્કાર કરે છે એમની, એની પૂજા કરે છે. એમ કે ગડબડ થઈ
ગયા
એ તો શું છે કે પોતે જો આત્માર્થી થઈને વર્તે, ભલે વિદ્વાન હોય પણ આત્માર્થી થઈને વર્તે તો બીજાને નુકસાન ન થાય, કેમ કે એને પણ આત્માર્થ કેમ સિદ્ધ થાય એ રીતે એને ચાલવું છે એનો અભિપ્રાય એમ છે, તો બીજાને પણ એ રસ્તે દોરે. આત્માર્થ કીધું ગડબડ થઈ જાય એટલે જ્ઞાન પ્રાપ્તિ ન થાય પહેલા આત્માર્થ પણ ઉપર રહેવું જોઈએ એ ખાતા છે. એ મુદ્દા બધા જ્ઞાની ન થઈ શકે એ બરાબર છે, પણ જ્ઞાની થવા માટેના પ્રયત્નમાં એવા જે આત્માર્થી એવું તો થઈ શકે. જ્ઞાનથી એટલે આત્મજ્ઞાનથી જીવ સમસ્ત સંસારને કરી જાય છે અને તેથી તેની જ કિંમત છે, જ્ઞાનની કિંમત એટલા માટે છે કે એનાથી સંસારનો નાશ થાય છે, જન્મ મરણનો નાશ થાય છે, જીવનું પરમ કલ્યાણ સધાય છે, તેથી તે ઉપકારી છે અને તેથી આત્માર્થીની દ્રષ્ટિ વિદ્વાન કે પંડિત થવા ઉપર નથી હોતી, પણ આત્મજ્ઞાન કેમ પ્રાપ્ત થાય એના ઉપર એની દ્રષ્ટિ રહે છે. શાસ્ત્ર ની અંદર નયું ઘણા આવે છે, તો શું કરવું નયું ની ભણીદાળમાં એક જ નહીં છે, બીજો નહીં ખરેખર અમારા માટે વિશિષ્ટ
Yeah.
Mm-hmm.